શ્રી સમયસર શ્લોક 273 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 25.
આત્માનું અનુકાન સ્વરૂપ છે, આત્મા છે, આશ્ચર્યકારક છે, એ આત્મનું કાર્ય કરવામાં આવે છે. આ આત્માનો મહિમા કહો કે આત્માની ભક્તિ કહો, આત્માનો મહિમા કહેવાનું આત્માની મુક્તિ કહેવાય. જ્યારે આત્માની શક્તિના વિભાવથી જોવામાં આવે છે ત્યારે મહા આશ્ચર્યકારી વસ્તુ છે, એનું નિદર્શન થાય છે. બી રોકાઈ જાય છે ને વસ્તુની ભૂમિકા અતિમાં ઠંડી જાય છે. ભરપૂર આશ્ચર્યકારી જોવામાં આવે છે. અદભુત શબ્દ સંભળાય છે અને શબ્દ માં ઉપયોગ રોકાય છે તો શબ્દ જળ છે, શુદ્ધ છે, આત્મા નથી. આત્મા જણાવો આત્મા નથી, પણ આત્મા નો અનાતો આનંદ નો સ્વાદ છે. અથવા પરિવારની અપેક્ષાથી જોતા અનેક મુદ્દા જોતા રહેલી છે. એક પરિવાર ને બીજું પરિવાર સખી હતી નથી, આત્મા અનુરતા ને પામેલો છે અને એક તરફથી જોતા સદા એકતા ને ધારણ કરે છે. સુનાવિતાને ધારણ કરે છે એવી પ્રતિથી લાગે છે એમ વિના સામાન્ય વાત નથી છે ને પ્રકૃતિ શબ્દનો ઉપયોગ કર્યો છે વિવિધતા છે પ્રકૃતિનો વિષય છે અને એકતા જ્ઞાનમાં જણાય છે છતાં એકતા છે એની પ્રતિ એવી છે કે સદા એકરૂપ છે આ એક જ્ઞાનની મુખ્યતાથી વાત છે કે જ્ઞાનની અંદર આત્માનો વૈભવ જણાય છે એમાં એક તરફથી જોતા પર્યાયોની વિધેયતા જોવામાં આવે છે તો એક તરફથી એના ત્રિકાળી અસર સ્વરૂપને મૂળ સ્વરૂપને જોતા તે સદા એકરૂપ છે એના સ્વભાવથી ક્યારેય પેલા જ્ઞાન નથી થયો એ વાતમાં જોવામાં આવે છે એક તરફથી જોતા ક્ષણભંગુર છે ક્ષણમાં ઉંગી છે અને ક્ષણમાં નાશ તો એનું પર્યાયું ક્ષણભંગુરતા જોવામાં આવે છે અને એક તરફથી જોતા સદાય તેને ઉડી રહેવાથી દૂર છે એની સામે દૂર લીધો નીતિની સામે અનિત્ય અને એકની સામે અનેક એમ દૂર છે એક તરફથી જોતા સદાય તેને ઉડે હોવાથી ભ્રમ છે દ્રુષ એક તરફથી જોતા દ્રુષ ને એમ ન લીધો સદાય ઉડવા ભ્રમ કારણ આપ્યું એનું કે એનો ટીકાળ ઉડે હોવાથી એને દૂર જોવામાં આવે આવી વાત મૃત્યુંદ્રાચાર દેવની ટીકામાં વારંવાર જોવામાં આવે છે છઠ્ઠી વાતાની ટીકામાં આવી જે પોતે પોતાથી છીન હોવાથી અનાજી સત્તારૂપ છે પ્રકાશ શું થાય છે કે સૂર્યનો ઉદય એમ આપણે જાણીએ છીએ ખરેખર સૂર્યનો ઉદય થાય છે પણ વર્તમાન પ્રકાશ આપણને મળતા સૂર્યનો ઉદય થયો એમ કહેવામાં આવે છે જ્યારે સમૃદ્ધ સંસ્થા સૂર્ય આત્માનો પ્રકાશ થાય છે અવસ્થામાં અનુભવ થાય છે ત્યારે આત્મા એમ બનાવે છે આપણે નીચે ઉદય જોવું છે પ્રકાશ ભલે અત્યારે થયું પણ જણાય છે એમ કે નિત્ય ઉદયરૂપ છે પ્રકાશની નિત્ય જ્ઞાન પ્રકાશનો ગુણ અનંત 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 અવસ્થિત જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાનની ગ્રાસ છે કે જે સદા ઉદયની વિચાર એનો નવો ઉદય વિચાર છે તો એમ છે એવું જણાય છે કે જ્ઞાન નિત્ય ઉદયરૂપ અને જુદી જુદા એમ ગણવામાં આવે છે એક તરફ સુધીતા સદાય ઉદય એવી ભણવા આત્મા તો સદાય છે, સદાય છે એમ કેતા સદાય ઉદય ઉત્પન્ન એમાંથી આત્મા નો વૃદ્ધિ થાય, આત્મામાંથી પ્રકાશ નો વૃદ્ધિ થાય એવા સ્વરૂપે ઉદયમાન સ્વરૂપે આત્મા વિકાસ દ્વારા આવે છે એમ કહે છે. ખરેખર તો આત્મા ભ્રવ છે એમ કહેતા, સુધાર ઉદયમાન ભ્રવ છે એમ કહેતા કઈ રીતે છે એમ સાથે સાથે કરવામાં આવે છે. એમાં અવલોકનની રીતમાં અવલોકનનો પ્રકાર, અવલોકનનો વિષય એની ચોક્કસ સ્થિતિ શું છે એમાં સ્પષ્ટ થાય છે. એ તરફથી જોતા સદાયતનો અનુભવ હોવાથી કારણ પરમાત્મા ઋષિ કારણ પરમાત્મા નમ કારણ અને છે કે એ જ્યારે જોયું ત્યારે કારણ તેનું વિદ્યમાન છે તે પૂર્ણ શુદ્ધ શુદ્ધ અવસ્થા મોક્ષ કરીએ કાર્ય પરમાત્મા કરવામાં આવે છે પૂર્ણ સુધી આત્માની મોક્ષ. એ કાર્ય પરમાત્મા મૂળ કારણ ગુણકાર થાય અને નિયમ એના કારણ રૂપે ત્રિકાળ ગ્રહણ થતું રહે છે. ત્રિકાળ ગ્રહણ છે આમણે આવીને પરમાત્મા ઉભા થયા એમ કે છે પરિવારને આને આદર સત્કાર કરે એટલી વાર છે. એના કારણ પણ આને શોધવા પણ પડે એમ છે. આત્મા ના શુદ્ધિનું વૃક્ષનું કાય થયું એનું કારણ કઈ તૈયાર હોય, તૈયાર હોવાનું કારણ તો કાય થઈ જાય. કારણ તૈયાર થયા થયા એના કાય કેમ થશે છે ને. દરેક કાર્યમાં કારણની જયારે અપેક્ષા જોવામાં આવે છે ત્યારે કારણ તૈયાર છે કે નહીં એ વાતને વિચારવામાં આવે છે. અને પછી આત્મા ત્રિકાળ કારણ પણ તું ભોગ છે, કારણ વિભૂત છે, તું ભોગ સીધી કાર થવા લાગે એને કારણ પણ જો એટલી વાત છે. દુકાનનું કાર્ય ઉત્પન્ન થઈ જાય છે.
એ તો
વિશે સ્વરૂપ છે પણ અહીં તો એમ કહ્યું છે કે હવે આત્માને તો આત્માનો પીવા સહેલ અદભુત વેદના છે એમ કરીને આવી શકી જશે ને. આચાર્ય એમ કહે છે ભાઈ આને તો એના સદા એનો સદા ઉદય છે, સદા એમ સદા એ ત્રણેય કારણોનો ઉદય મળવાથી એને ધ્રુવમાં નામ આવે છે. એ અપેક્ષા એનું ધ્રુવમાન છે. એક તરફથી જોતા પરમ વિસ્તૃત છે એના જ્ઞાનને, એનું જ્ઞાનના લોકાલોક પ્રતિબિંબિત હોવાથી જાણે કે જ્ઞાન લોકાલોકમાં વિકૃત થઈ ગયું છે, સાચું રહ્યું છે. એને કાળ અને ક્ષેત્રની મર્યાદા નડતી નથી પણ વિસ્તૃતમ કેવું જ્ઞાનની અપેક્ષાએ જોવામાં આવે છે. એ પદાર્થ વિદ્યુત એના અનાદિન અનંત પર્યાય હોય એવા એવા અનંત પદાર્થો જે પ્રત્યેકના અનાદિન અનંત પર્યાય એવા પણ છે. એક સમયમાં પૂર્વના એક સમયમાં એટલે એક સેકન્ડના અતિથિના ભાગમાં અબજો સુધી વધારે ઓછો ભાગ છે. એક સેકન્ડમાં અબજોના અબજોથી વધારે ઓછો ભાગ છે. એમાં બધે થતું હવે પકડાયું તો ખ્યાલ તો આવી શકે જ ના આવી શકે. અનુમાન થાય કે ન થાય એની જે જ્ઞાનની શક્તિ છે ને સામર્થ છે કે આવું જેનું સામર્થ્ય એક સમયની અવસ્થાનું તે અવસ્થાના ધણીની તો વાત કરીએ શું હજુ તો એક અવસ્થામાં આપણું સામર્થ્ય તો એ છે અનુગુણ જેનું સામર્થ્ય. એક અવસ્થાથી તો ઘણું અનુગુણ સામર્થ્ય એવા આત્માને જોતા આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય થાય છે કેમ એ વખત થઈ ઉપયોગ દ્રોહની અનંતકાળની લાયકાતને ફેરવી નાખે છે.
બરાબર
અનંતકાળથી એને રૂલાવાનું સેવ છે. આ દોષમાં પૂરો
આનંદ
એક સમયનો ઉપયોગ થયો અને જોયું આત્માને તેની યોગ્યતા કોઈ તો મારી વાળ એક વાર વિખ્યાત થાય ને છૂટી જાય તો પણ એ વિખ્યાતમાં અનંતકાળ રહે એમ તો બને નહીં. આ કુદરત પડતું જાય છે એમ કે દરરોજ બદલાઈ જાય. એકનું રફ પડે છે એની અંદર ઉપયોગનું સંગીત દર્શન ના સ્વસંવેદન સ્વરૂપ ઉપયોગનો જે જન્મ થાય છે એ કેટલો આત્મરસ્મીને આવે છે કે એના રસનું આત્માદન છે એ છૂટે નહીં પ્રકારને આવે એમ કહે. એક તરફથી જીવતા ધોરણ વિસ્તૃત છે અને એક તરફથી જીવતા પોતાના ઉદ્દેશોથી ધારણ કરીને રખાયેલો સ્વામી વિસ્તૃતિ લોકા લોકમાં વ્યાપક છે એનું જ્ઞાન છે જાણે બીજા તરફથી જોવામાં આવે તો એની અવસ્થા તો એના પ્રદેશથી બહાર ત્યાં ગયેલી ઉપયોગ છે. જેટલું પ્રદેશનું ક્ષેત્ર છે એટલા ક્ષેત્રમાં જ એનું પરિણામ છે અને એથી બહાર ગયા આવો આત્મા પોતાના અદભુત વૈભવથી સદાય પ્રકાશમાન છે. એકતા અનેકતા નિત્ય અનિત્ય કેવળનો વિસ્તાર જેના વિષયનો વિસ્તાર અને એના પ્રદેશનો વિસ્તાર રાજની અશુદ્ધિ ને રીતે વાત કરી પર્યાય દ્રષ્ટિથી જોતા આત્મા અનેક રૂપ દેખાય છે. પર્યાય દ્રષ્ટિથી જોતા આત્માની અનેક અવસ્થા હોતા આત્મા અનેક રૂપ દેખાય છે. વિદ્વિધતા આવે છે અને દ્રવ દ્રષ્ટિથી જોતા એક રૂપ દેખાય છે. દ્રવ દ્રષ્ટિ આત્મા દ્રવ સ્વરૂપે હોવાથી તેને એક જ રૂપ દેખાય છે. બંને ચાર અત્યારે જોવું ચાહે નિવેદની અવસ્થા રૂપે અનુરૂપ જોવામાં આવે કે સિદ્ધની અવસ્થા રૂપે અનુરૂપ જોવામાં આવે જે આત્મા છે તે સર્વકાળે પર્યાય દ્રષ્ટિથી તેને અનુરૂપ જોવામાં આવે છે. હવે ક્રમભાવી પર્યાય દ્રષ્ટિથી જોતા પર્યાયના ક્રમ લક્ષમાં જોતા તેની ક્ષણભંગુરતા જોવામાં આવે છે. ક્ષણે રજે છે ક્ષણે નાશ પામે છે ક્ષણે ઉગે છે ક્ષણે નાશ પામે છે. અને સ્વભાવી ગુણ દ્રષ્ટિથી જોતા દ્રોહ દેખાય છે. સ્વભાવી ગુણ એના અનંત ગુણ આત્મામાં અનાદિનંદ જોવામાં આવે છે. કોઈ ગુણ ક્યારે વધતો નથી, કોઈ ગુણ ક્યારે ઘટતો નથી. અનંત ગુણમાં એક ગુણ ક્યારે વધ્યો નથી, એક ગુણ ક્યારે ઉપલબ્ધ નથી. ગુણની સંપત્તિ છે, એ સંપત્તિ એટલી રીતે જોવામાં આવે છે. જ્ઞાનની અપેક્ષાવાળી સર્વ દ્રષ્ટિથી જોતા પરમ વિસ્તારને પામેલો દેખાય છે. પરમ છે અને ચરમ સીમા છે. જ્ઞાનની અપેક્ષાવાળી સર્વ દ્રષ્ટિથી જોતા જ્ઞાન ક્યાંય જ્ઞાનમાં ક્યાંય જોવાનું બાકી રહેવાનું જરૂરી જણાવવાનું સર્વગુપ્તમ છે. એટલે ક્યાંય ક્ષેત્ર કોઈ કાળ કોઈ પદાર્થ કોઈ ભૂલે એમાં ક્યાં બાકી રહેવાનું નથી. સર્વગુપ્તનો છે બરાબર. પરમ વિસ્તાર જોવામાં આવે છે. પરમ વિસ્તાર ઉત્કૃષ્ટ વિસ્તાર એમાં જોવામાં આવે છે. અને પ્રદેશોની અપેક્ષાવાળી દ્રષ્ટિથી જોતા પોતાના પ્રદેશોમાં અસંખ પ્રદેશ જેટલા છે એના લીધે દેખાય ત્યાંથી બહાર એના પરિવારનું પરિણામ છે. એના અનુગુણો પણ એટલામાં છે અને એની અનુગુણોની અવસ્થાઓ પણ એટલામાં છે. સુક્ષિત પ્રમાણ અહીંયા કોઈને અનુભવ પોતાની બહાર થાય છે કે ક્યારે હું શરીરથી બહાર નીકળીને ક્યાં બીજા પદાર્થનો અનુભવ કરવા જાઉં છું એની કંઈ જોઈ શકતો. જે પણ અનુભવ થાય છે પોતાના સ્વક્ષેત્રમાં તેનો ગૌરવ થાય છે. ભ્રમણા તો જ્યાં જ્ઞાન હોય ત્યાં ભ્રમણા ઉદગો માટે થોડી થાય. કેટલું જ્ઞાનનું ક્ષેત્ર છે એટલા માટે ભ્રમણા થાય. ભ્રમણા એટલા માટે ભ્રમણાનો અભાવ પણ એટલા એટલા
માટે
શરીરમાં એક શરીર પ્રમાણ ક્ષેત્ર છે ને. શરીર પ્રમાણ એનું ક્ષેત્ર છે. જેટલું શરીર છે એટલું એનું ક્ષેત્રમાં એનું કદ છે. એટલે એવું ભ્રમણા થવાનો એને સંભવ છે. પણ શરીરનું એક અંગ કાપી નાખતા હું કપાણું છું ને ત્યાં મારો ટટકો બીજી બાર ગયો છે એવો અનુભવ થતો નથી. જીવતા જાગતા જોવે અને બાકી બીજા મરી જાય એ તો પોતે ક્યાં બોલાવ્યો પછી એ તો બીજા ક્ષેત્રમાં જાય. પણ બીજાનો દેહ પીડ્યો છે આકાર પીડ્યો છે કેટલાક મૃત્યુ એમ થાય છે નિંદ્રા નતા લાગે કોઈ ચિહ્ન ન દેખાય. મૃત્યુનું ચિહ્ન આગળ પાછો રોગ ન હોય. આજ પેલા ઘણા કેસો આગળ પાછો કોઈ રોગ ન હોય. વિકૃતિ શરીરની ન આવી હોય ઓછું તો એવું બંધ આવું સ્પૂરું છું બે છૂટી ગયો શાંતિથી માણસ સૂતો હોય આખો બંધ કરીને એમ લાગે. ડાક્ટર એમ કે કાંઈ એમાં છે નહીં થઈ ગયું. આકાર તો કેવો છે તો જો શરીર રૂપ થયો હોત એ જે પણ જો શરીર રૂપ થયો હોત તો શરીરથી છૂટો પડત નહીં. શરીરથી જુદી જાતનું તત્વ છે કે જેમાં જ્ઞાન થતું હતું. આ શરીર એક એવું તત્વ છે કે જેમાં જ્ઞાન થતું નથી. એટલે પ્રત્યેક જોવામાં આવે છે કે નહીં જુદવાથી પડે છે જ્ઞાનથી. જેમાં જ્ઞાન થાય છે તે જ્ઞાનમાન છે તે આત્મા છે ચેતન સ્વરૂપ છે. જેમાં જ્ઞાન થતું નથી તે દેવ સ્વરૂપ છે. એ પણ ઇન્દ્રિય જ્ઞાન રૂપે આત્મભાવ થઈ શકે છે. ઇન્દ્રિય જ્ઞાન આત્મા આવી શકે છે નથી આવતો એમને પછી બુદ્ધિથી મતલબ નથી થતું. પછી અનુભવ કરવાનો એક બીજો રૂપે છે. પણ એ જે બીજું તત્વ છે એનો સ્વીકાર બુદ્ધિગોચર રીતે તો થઈ શકે એવી વાત છે. પૂછ્યું તો એ વિષયના ઊંડાણમાં અને અનુભવમાં એ ભ્રમ નથી, તેથી ભ્રમ થાય છે. સીધી વાત છે. પોતાના પ્રદેશોમાં વ્યાપેલો દેખાય છે. આવો દ્રવ પર્યાયાત્મક અનંત ધર્મ વાળો વસ્તુનો સ્વભાવ છે. દ્રવ પર્યાયાત્મક જેમાં અનંત કર્મો રહ્યા છે એ વસ્તુનો સ્વભાવ છે. ક્ષણભંગુર પણ એનો એક ધર્મ છે. અવસ્થાનું ક્ષણભંગુરપણું અનિત્યપણું પણ એનો એક ધર્મ છે. પદાર્થનો પણ નિત્યપણું પણ એનો એક ધર્મ છે. નિત્ય અને અનિત્ય પરસ્પર વિરુદ્ધ હોવા છતાં એક જ પદાર્થના બંને ધર્મો છે. એમાં કઈ તકલીફ છે નહીં. તે સિવાય અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવ જેવી વાત છે. બધી જ્ઞાન સુધી છે. આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે. એને અસમાધાન થાય છે એમ લેવું છે કે આ કેમ બને. એ તો વસ્તુ નિત્ય અને તેને ને તેને અનિત્ય કહ્યું, અનિત્યને નિત્ય કહ્યું ને નિત્યને અનિત્ય કહ્યું. આ વાત પણ મોરખાઈ એવી નથી. શાદવાદ હૈ સો સંશયવાદ હૈ, સંશયમાં નાખનારો વાત છે. ઘડી બાંધ દે છે, ઘડી આમ દે છે પરસ્પર વિરુદ્ધ. શાદવાદ હૈ સો સંશયવાદ હૈ, વસ્તુ કા સ્વરૂપ કા ઇસમાં ઠિકાણા નહીં હૈ એમ કહ્યું. ઠીક, અસાધારણ બુદ્ધિશાળી ઉભાર વાળા હતા જે આદિ શંકરાચાર્ય થયા. એ તો એનો ઉઘાર તો ઘણો હતો. એને આમ કહ્યું પાના પાના ભેગા છે. અથ એટલે હવે બ્રહ્મની વાત કરવી છે, પરંતુ બ્રહ્મની જિજ્ઞાસા હોવી જોઈએ ત્યાંથી શરૂઆત કરે છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા પણ સૂત્ર એમ છે. એ અથવા ઉપરાંત સંસ્કૃતમાં પાના પાના લખે છે એટલી બધી છણાવટ કરી છે. પણ શારવારનો વિષય એવો જેની શાસ્ત્રો જોયા છે, વિદ્યમાન વ્યાસમાં એવા છે. આ તો સંશય વાત છે. આમાં કોઈ વસ્તુના સ્વરૂપનું ઠેકાણું જોવામાં આવતું નથી. જેને એમણે નક્કી કર્યું છે, જેનો નિશ્ચય થઈ ગયો છે, આનો તકલીફ શું છે? કેમ ઉઘાડ હોવા છતાં વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં આવતું નથી? કે જયારે એને કલ્પનાથી વસ્તુને નક્કી કરી લીધી કે વસ્તુ આમ જ છે, પછી એને બીજી રીતે કોઈ કહેવા માંગે તો ઘર બેઠી થઈ ગયો. યુનિવર્સિટીના સાયન્સ ની યુનિવર્સિટીના પ્રોફેસર કરીને છે કોઈ, એને એમ કે તમને ઘણી ચેલેન્જ આપી છે સાંઈબાબા સત્ય સાંઈબાબાને સામા દુઃખનો ખુલાસો કરતા નથી. આમાં વધારે આવે છે લખાણ જોતા એમને મારા પ્રત્યે પૂર્વ લખાણ જોતા એમને મારા પ્રત્યે પૂર્વગ્રહ થયો હોય એવું સ્પષ્ટ લાગે છે. એને કેવું લાગે છે? બધું ખોટું છે. અને જેને પૂર્વગ્રહ હોય મને એવો ખ્યાલ સમજું છું કે જેને પૂર્વગ્રહ હોય તે સાચી વાત સમજી શકાય ને. એટલે પછી એમની સંતાનનું નિરાકરણ કરવાનું નિવારણ કરવાનો વ્યર્થ પ્રયત્ન હું શા માટે કરું? માટે હું એમને જવાબ દેતો નથી. એવો વ્યર્થ પ્રયત્ન મારે કરવો નથી. તમે તો ભગવાન નો ઈશ્વર છો, ફેરવી ના પડે ને એમ પછી બીજું તર્ક કર્યો. ભગવાન કહેવાય છે
ભગવાન.
યુક્તિથી જવાબ દીધો છે. અસમાધાન થાય છે. ત્યારે જ્ઞાન ની સાથે સાથે એનો એનો આનંદ થાય છે. તે આનંદ થાય છે કે અનંતવાળામાં પૂર્વ ગુરુઓને એવો આનંદ થયો નહોતો. આમ તો તે નવી વાત ના આવે. કૃષ્ણની દ્રષ્ટિ અને બધાને કાંઈ પૂર્વ થયું યાદ આવે છે એ નથી બનતો. પણ મને ભૂતકાળમાં અંતકાળમાં આવો આવો આનંદ નહોતો આવ્યો, આવું જ્ઞાન નહોતું થયું, એવું જ્ઞાન એને થઈ જાય છે. અનંતકાળ ભૂતકાળ અનંતકાળનું જ્ઞાન થઈ જાય છે. આત્મનું સ્વરૂપ આવું મહાન છે એની મહાનતાને એને આશ્ચર્ય વિરોધ થાય છે. ક્યારે એમાં તે છૂટું પડે લોકોનું તો પૈસા આવે હે જાય દર દર દિવાળી ફરવાના પોતા એક સરખું સંપત્તિ ફેરતાયા કરે અને એની સંપત્તિમાં એને અનુકૂળતાનો અનુભવ થયા કરે અને તેથી આનો ભય સુધી નાખતા ને કોને ખબર ક્યારે સંગ થશે પછી તો શું થશે કઈ ચડાવવાનું નહીં અને એના આકાર પર રહેવું છે ને જીવવું છે એના બધું ચાલતો નથી નોકરી વાળાને સારું ગુજર મને પગાર આવ્યા છે બીજું એ લાંબો વિકલ્પ નહીં પણ ધંધા વાળાને તો ચોરી તો બને એના પરિણામ માં વધારે આલોક દૂર જોવામાં આવે છે સારું શું હોય કે આની અપેક્ષા તો આ સારું ને એના આધારે રહેવું સારું જીવ વસ્તુ ગુણ અનેકાંશ રૂપ આત્માના ગુણ રૂપ લક્ષ્મી અચંદર ઉજાગર છે એ ગુણનું આટલું સામર્થ્ય એ આવેલો આનું ગુણ એનાથી ભરપૂર ભરેલો શકો છે એમાં ક્યાંય પછી હિંમત નથી કે જે હિંમતને પૂરી કરવામાં આવે એ લોકોનો આત્માના મન સ્વરૂપમાં નથી અને એ મા આશ્ચર્યકારી છે મોટા એમ છે એમ કેવું છે અદભુત છે કે જ્યાં ઋતુ ખોડાઈ જાય છે સમજાઈ જાય અટકી જાય છે સમજી જાય છે શા કારણથી એવી છે કે એ તો અનેકતા અંગત પરિવારની દ્રષ્ટિથી જોતા અનેક છે એવા ભાવને પ્રાપ્ત થયેલી છે પરિવારની દ્રષ્ટિથી દૃષ્ટિકોણથી જોતા એમાં અનેકતા પ્રાપ્ત છે અથવા અનેકતા જેમાં રહેલું છે એ જોવા માન આવે છે ઉપયોગ ખોરાઈ જાય છે એવું એના ઉપયોગમાં આવ્યું અને જ્યાં બીજો ઉપયોગ રોકાઈ જાય છે ત્યાં એનો વિભમ રૂપનો એ સારું છે ઠીક છે એવું એનો લેવાનો નથી બહુ વાતચીત સાથે છે એ તો કઈ એમ કે છે ભાઈ એક વાર તો ઓળખ ગમે તેમ કરીને પણ એક વાર તું એટલે પ્રયત્ન કરીને પૂરો પ્રયત્ન કરીને ગમે તેમ કરીને એટલે પૂરો પ્રયત્ન કરીને સર્વોદ્યમથી એક વાર તું આત્માને ઓળખાણ કરશે બસ પછી અમારે પણ એ જવું પડશે કે તું હવે આત્માનો મહિમા કર એ તમે પૂર્ણ થયા હું રહીશ નહીં એ તો સિંહજી એ ભાષા અલંકાર થયો છે ખરેખર તો સમીર આ વાત આપી છે ને એટલે એમ કહ્યું આત્માને કે જો એક વાર તું મને અંગીકાર કરીશ એક વાર તું મને મળી ગયો તો પછી તો ઘસડીને તને મોક્ષમાં લઈ ગયા હાચીને પછી તારા મોક્ષમાં લેવા વિના ચાલશે સમ્યક દર્શનમાં જે આત્મરથની ઉત્પત્તિ થાય છે એ રસો આત્માનો એવો છે કે એ રસમાં પછી પૂર્ણતા થયા વિના એ આત્મપ્રભાવ કેરી ખાધી ને આનંદ નારી આવે ખાધી એને પછી કેટલાક સ્મૃતિ વિસ્મૃતિ થઈ જાય છે સ્મૃતિ રહેતી સ્વાદ તો રહેતો નથી પણ સ્વાદની સ્મૃતિ એની સ્મૃતિ જાય અહીંયા કોઈ પ્રશ્ન જ નથી. એક વખત રસ ચાલતો વધીને પૂરો થયા ના રહેતો નથી. આપણે આચાર્ય નામની જે કાંઈ શાસ્ત્રો લખ્યા છે એ નિષ્કારણ કરવા માટે લખ્યા છે. બસ આમાં તો આટલી જ વાત છે કે એક વાર જે પોતાના સ્વરૂપે ઓળખે તો એમ કરતા ખ્યાલ ના તમે ઓળખો એના માટે એમને વગર પ્રાપ્ત એને તો કાંઈ દિવસ એને ફાળો પર વ્યવહારનું મત આવી જાય. કોઈ દિવસ ભાઈ આત્માને ઓળખવાની આ રીતને આવેલી છે. જ્ઞાન માત્ર છે આત્મા, જ્ઞાન લક્ષણ દ્વારા એને ઓળખવા આવે છે અને એ જ્ઞાન લક્ષણ કર્મકાળે હાજરા હજુર તાલુકા છે એ પૂરો પ્રયત્ન કરશે. જરાક ધ્યાન દે અમે કહીએ છીએ એના ઉપર. પણ આ જીવને એ સિવાય બીજું જેટલું એમાંથી ઘણા પણ ફુરસદ લેવી નથી. જગતમાં વિષ્ણુકાળ કોઈ પદાર્થ સંપદાની વ્યવસ્થા ઘટના એના કરતા આના પ્રકાશ જુદી જાતના છે. આ તો મૂળ સ્વરૂપ છે, આત્માના ભૂમ સ્વરૂપ છે. મોટી વાત એવી છે કે એમાં અનંત શાંતિ છે. શાંતિની વાત થાય એ સિવાય આખી વસ્તુ અનેક પક્ષેથી જુદા જુદા રૂપે દેખાય છે. વસ્તુનું મૂળ છે એ મૂળ અખંડ અખંડપણે અખંડપણે જોવાઈ રહે છે. અહીંયા જુદા જુદા પ્રથેથી કેવા રીતે છે એ વાત કરી છે. પર્યાવરણ દ્રષ્ટિથી જોતા અનેક છે એવા ભાવને પ્રાપ્ત થયેલી છે. પર્યાવરણ દ્રષ્ટિથી જોતા આપની વસ્તુ અનેક ભાવને પ્રાપ્ત થયેલી છે, જેમાં અનેક પ્રકારના અથવા વિવિધ પ્રકારના એકથી વધારે એવા ભાવને પ્રાપ્ત થયેલી જોવામાં આવે છે. તે વસ્તુમાં તેની અનેક ભાવ પ્રાપ્ત છે એ જ વસ્તુમાં દ્રવ્યરૂપતા સદા એક છે. એમાં આ નામ સ્વરૂપમાં મૂળ અસલ સ્વભાવના જોતા તે સદા એકરૂપ છે. સદા એનાથી પ્રણકાળ વસ્તુ પોતાના અસલ સ્વભાવથી એક રૂપે છે. વિજ્ઞાનમાં એના જે ગુણ છે એને પ્રોપર્ટી કહેવામાં આવે છે. સાયન્સમાં પ્રોપર્ટી છે ને પદાર્થના જે મૂળ ગુણો હોય એને એની પ્રોપર્ટી ગણવામાં આવે છે. મિલકત અનંતકાળથી કહેતા આવ્યા છે શાસ્ત્રમાં. તો પદાર્થના સ્વભાવો છે, પદાર્થની ગુણ સંપત્તિ છે
બરાબર.
એને આપણે આપણી ભાષામાં એને સંપત્તિ કહીએ છીએ. શીખે સિવાય એક જ છે, એના દોષ નથી, એના અનુરૂપ પણ નથી અને એમાં કોઈ ફેરફાર નથી. પોતાની વસ્તુ પોતાની ગુણ સંપત્તિથી ભરપૂર પાછું એમાં કઈ ગુણ છે એનું ભાન નથી. વસ્તુ તરીકે આત્મ વસ્તુ પોતાના મૂળ ગુણોથી ભરપૂર છે, પૂર્ણ છે અને પૂર્ણ હોવાથી એની કોઈ અપેક્ષા નથી. અમુક વસ્તુ સંયોગમાં હયાતી ધરાવે તો આને હિંમત પૂરી થાય, અમુક સંયોગ મળે તો હિંમત પૂરી થાય, એવી આત્મ વસ્તુ નથી. પરિપૂર્ણ પત્રમાં આવે છે બિના કિસી કે અત્યારે વર્તમાનમાં પૂર્ણાંગના હું પરિપૂર્ણ છું. અત્યારે પરિપૂર્ણ છું એનો અર્થ કે સર્વકાળે પૂર્ણાંગના હું પૂરણ છું. અત્યારે જેના ગમું છે ને આ તો વર્તમાનમાં પોતે પરની અપેક્ષા ધારણ કરે છે અને દિનતા દિન ભાવને દિનતાનો ભાવ ઉપજે છે. મને કોઈની અપેક્ષા કરે એક છે, સદા એક છે, એની અનેક નિશાની એક છે, એની પ્રતિતિ ઉપજાવે છે. દ્રવરૂપે પોતા દ્રવનું એક ગુણ છે એ પ્રતિકૂળનો વિષય છે. પરિવારની અનેક ગુણ એ જ્ઞાનનો વિષય છે, એ જાણવાનો વિષય છે. જ્યારે દ્રવનું એક ગુણ છે તે પ્રતિકૂળનો વિષય છે. આ એવો શબ્દ પ્રયોગ છે. અત્યારે બીજું તો બધા પરથી વાત કરી છે કે વસ્તુ આવી છે, વસ્તુ આવે છે, વસ્તુ આવી છે, એટલે જ્ઞાન ભ્રાંતિ કહેવા માગે છે. પંડિતજીએ જ્ઞાન દ્રેવની વાત લીધી છે કે દ્રેવ રૂપી પિતા એક પ્રાણી પ્રતિતિ ઉપજાવે છે. દ્રેવ પણ એક છે એ જ્ઞાન, એ તો જ્ઞાન પૂર્વક પ્રધાન છે ને, એટલે એનું જ્ઞાન સ્વદ્રવ્યની સ્વસ્વરૂપની પ્રતિતિ ઉપજાવે છે. જ્ઞાન કારણ પ્રતિતિ વળી કેવી છે કે ઇતહ ક્ષણ ક્ષણ નિબંધુ સમય સમય પ્રતિ અખંડ ધારા પ્રવાહ પરિણામ છે. એવી દ્રષ્ટિથી જોતા વિનશે છે અને ઉપજે છે અને પણ સમય સમય પ્રતિ ઉપજનું છે તો પણ એની ધારા અખંડ પ્રવાહ રૂપે છે. એમાં કોઈ સમય ઉત્પાદનમાં ક્યાંય ખાલી રહેતો નથી, ગેપ પડતો નથી. એક અવસ્થાનો વિનાશ થાય અને બીજી અવસ્થા ઉપજે ત્યાર પછી બે વચ્ચે કોઈ વાર સમય નો ગાળો રહેતો નથી, કોઈ સમય નો ગાળો રહેતો નથી. એને એનો અખંડ ધારા પ્રવાહ કહેવામાં આવે છે. પ્રવચન સારમાં એક જગ્યાએ એમ આવે છે કે વસ્તુ નવી પર્યાયને પ્રાપ્ત થઈને જૂની પર્યાયથી નાશ પામે છે. નવી પર્યાય પ્રાપ્ત કરતી એવી જે વસ્તુ જૂની પર્યાયથી નાશ પામે છે. એટલે જાણે કે વસ્તુની પર્યાયની પ્રાપ્તિ નવી પર્યાયની પ્રાપ્તિ થઈ જાય છે અને પછી જે થાય છે એવી ભાષા લીધી છે. આગળ પાછળ કાંઈ છે એક જ કાળમાં છે. આ બધું જે છે તો તે જ કાળમાં નવી અવસ્થાની ઉત્પત્તિ છે અથવા વસ્તુ પોતે જ અવસ્થામાં પલટો મારે છે. સમય સમય પ્રતિ અખંડ ધારા પ્રવાહ રૂપ પરિણમે છે એવી દ્રષ્ટિથી જોતા ક્ષણભંગુરમાં આવી લાંબી વ્યાખ્યા કરી. ક્ષણે ક્ષણે નાશ પામે છે પર્યાય દ્રષ્ટિ એમ ન લીધું, ઉપજે છે વેચે છે એનું સમય સમય પ્રતિ થાય છે, પ્રતિ સમયે એનું થાય છે તો પણ તે અખંડ ધારા પ્રવાહ ભણે છે. એમાં તો અખંડ પ્રભાવ વ્યક્ત પડી જતા નથી, અખંડ ધારા પ્રવાહ દૂર કરેલો છે. ત્યારે અખંડ ધારાને જોતા સમય સમય ઉત્પાદનોમાં જોવામાં આવે છે. તે અપેક્ષાઓ અનિત્ય ગણ છે, કોઈ અપેક્ષા નિત્ય રહેતી નથી. અમુક પરિણામ સારા છે, ગમે છે, રૂચે છે, તેથી તેને ટકાવી રાખવા એને વિરોધના બધા નહીં એ વસ્તુના સ્વભાવ સ્વરૂપમાં બની શકે એવું નથી. આ પરિણામ બહુ સારા છે, માટે એ પરિણામ ટકાવી રાખવા. તે પરિણામ તો સમય સમય પ્રતિનો છે, એના પછી વ્યય છે, બીજું પરિણામ આવવાનું છે. ઓળખી વસ્તુને અટકાવવા વિરુદ્ધમાં પૂર્ણ સામર્થ્ય અથવા બારમા સંયોગ ટકાવી રાખવાની મહેનત છે ને. જેટલી કોઈ અનુકૂળતા છે એ અનુકૂળતાને ટકાવી રાખવા અથવા જેના આધારે જે સંજોગના આધારે મને સુખ છે એવી જે જીવની ગણતરી છે કલ્પના છે એવા સંજોગોને એ ટકાવી રાખવા મારે જરૂર. કોઈ પણ મન લીધા પછી જૂનું ન થાય તો સારું. એમાં કઈ કામ આવે નહીં. શરીર છે એ વૃદ્ધાવસ્થાને અન્નતાને જોવો સારું. પરમાણુના પરિણામને એ પલટાવી શકે એવું આત્મામાં આ રાજ થયો, શુભ રાજ થયો અથવા અમુક રાજ સુખ થાય, આનંદ થાય, એવો થયો, શુભ હતો, શુભ માટે તે રાજની અવસ્થા ટકી રહેતો સારું. મારે એવી ઈચ્છા કેમકે વસ્તુના સ્વભાવમાં ફેરફાર કરવો શક્ય છે. જે ક્ષણભંગુર છે સ્વભાવથી ક્ષણભંગુર છે વિનેશ્વર એને એ સમયે બીજા સમયે વધારે ટકાવી રાખવું એને તો શાશ્વત રાખવું છે. જીવનો અભિપ્રાય થયો એની ગમતી અવસ્થાને શાશ્વત ટકાવી રાખવાનો છે. પણ એક શક્યતા નથી. આ તો એટલા માટે બધા પડતી જ્ઞાન છે કે જીવને ભ્રમણ થાય છે કે આ અવસ્થા એમને મળે તો સારું, પણ એવું બધું બની શકવાનું ક્ષણે ઉગ્ર છે, ક્ષણે નાશ પામે છે એવું વસ્તુનું સ્વરૂપ છે. એની સમય સમયમાં અખંડ પ્રવાહ અખંડ ધારા પ્રવાહના પરિણામને જોતા એનું ક્ષણમાં અતિનું એ વસ્તુનો સવાલ છે. એ અનિવાર્ય છે. સર્વકાળ એક રૂપ છે એવી દ્રષ્ટિથી જોતા, સર્વકાળ અવિનશ્વર છે એમ વિચારતા, શાશ્વત છે, અશાશ્વત અનિત્ય છે એની સામે શાશ્વત છે. સર્વકાળ એક રૂપ છે એવી દ્રષ્ટિથી જોતા એટલે પદાર્થના સામાન્ય સ્વભાવને ગુણ સ્વભાવને એકરૂપ સ્વભાવની દ્રષ્ટિથી જોતા અને સર્વતા અવિનશ્વર છે એમ વિચારતા ધામ એમ જ વસ્તુ શાશ્વત છે. ત્યારે વસ્તુનો નાશ કરવાનો નથી. ભલે અવસ્થાના સમયે સમયે વિનશનું થાય, ઉપજનું થાય, તો પણ વસ્તુપણે મારો કદી નાશ થતો નથી. ક્યારે મારો નાશ થવાનો છે એમ બનવાનું નથી. જો મારો નાશ નથી તો પછી એ ધ્રોહની સાથે ધ્રોહને અવલંબનારી સાથે રહેનારી અવલંબિત થનારી પર્યાયની પણ ચિંતા રહેતી નથી. યાદ છે સુગંધીના પત્રમાં પરંતુ જે અનંત આનંદ કે અપિંડ કે સાથ રહેતી હે ચિંતા કહે કે અનંત આનંદ નું સ્વરૂપ છે આત્મા, એની સાથે પરિણતિ હોય છે. એટલે બીજું નહીં છે પણ અવલંબન જોઈએ છે પ્રત્યેક સમયમાં. પછી એની કોઈ ચિંતા છે નહીં, કેમ ઉત્પાદ થાય છે એ પણ ચિંતા નથી. અને હવે અવસ્થામાં પણ બીજું થશે શું થશે એની પણ ચિંતા નથી. વસ્તુ તો શાશ્વત છે, એની અનંત આનંદ રૂપ વસ્તુ તો શાશ્વત છે. એક જિંદગી ચાલુ ધન મળી જાય ને, એક જિંદગી પચાસ ખણો સો સો વર્ષ ચાલે એટલું ધન મળી જાય બહારમાં પૂરતો માતા એમ કે હવે મારે કોઈની હારી ભાર નથી. અમારે કોઈની પૂરી નથી. અમારે ક્યાં કોઈને લાંબો હાથ કરવો છે, અમારે ક્યાં કોઈના ઘરે જાણવું માનવું છે, અમને ક્યાં કોઈને જાણવું કર્યું છે. વિદેશનું ફાવે છે કે અમારે કોઈની જરૂર નથી. અહીંયા એમ કહે છે કે ભાઈ તારા આનંદ ગુણની લક્ષ્મી તારી સંપત્તિ શાશ્વત છે. કોઈ કાય એનો નાશ તો થાય નથી, એ ઓછી થાય એનો ઘટી. એ તમામ ગુણમાંથી એક ગુણ તો ઘટે ને, અથવા એ ગુણની ડિગ્રી તો ઓછી થઈને એમ પણ બંધન નથી. આવું શાશ્વત પણ છે. એટલે સમ્યક દ્રષ્ટિ નિશ્ચિત છે, નિર્ભય છે. કેમ કે એના આભાર એની નિસંગતા છે, ખરેખર કેમ છે એ નિસંગ છે તેથી નિશ્ચિત છે અને નિર્ભય છે. નિર્ભય છે મથલ વાવે છે શ્રીમદજીમાં એક પત્રમાં. નિસંગ છે તેથી નિર્ભયતા છે, નિસંગતા છે તેથી નિર્ભયતા છે. અને ભય તો ત્યાં છે કે જ્યાં હિંમત છે
ત્યાં ભય છે.
પરબ્રહ્મમાં હિંમત છે અને પરબ્રહ્મ છે એ સંયોગ હોવા છતાં વિયોગ સહિતની ચીજ છે, તેથી એમાં ભય થયા વિના મન કરવો હોય તો ભય થયા વિના એમાં
માનતો
ન માને તો દુઃખી થાય,
દુઃખી થાય છતાંય માનતો.
આ તો એને સુખી થવું હોય તો એના ભાવના સુખી થવાની ખરેખર સુખી થવું હોય
તો
આ વાત છે. એને પોતાને દુઃખી થવું ન હોય તો એને કોઈ સુખી કરી શકે એવું નથી. બીજી કલ્પિત સુખ નો વિશ્વાસ એવો સરસ છે કે વિશ્વાસ કરવામાં હવે બીજું કઈ એને અવકાશ રેખો નથી. જગ્યા આવી ગઈ ને બીજાનો વિશ્વાસ કરવાની જગ્યા આવી ગઈ ને એ જગ્યા એને રાખી નથી. જ્યાં એને વિશ્વાસ કર્યો છે ત્યાં દુગળો થયો છે એમ જો ખબર પડે તો બીજું વિશ્વાસ કરે, પણ એ ભૂખો લાગતો નથી. પછી વિયોગ થાય છે કુટુંબ પરિવારમાં,